તારીખ 1-3-1990 સુવિધિના પાના નંબર 10, 11 અને 12 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 9
સ્વભાવ કહેતા એમાં અનંત અનંત ગુણ આવી જાય છે, એવી સ્વભાવ જાતિની પરખ આવે છે. સ્વભાવ અને વિભાવ પ્રતિપક્ષ હોવાથી ત્યારે વિભાવ જાતિ વાળા ભાવની પણ પરખ આવે છે. બે પ્રકારના ભાવ એક સાથે પરિણામમાં છે તેને એકત્વના અભ્યાસને લીધે જુદા પાડી શકતો નથી જીવ, અને જુદા પાડી શકતો નથી એ જ એને પરિભ્રમણનું જન્મ મરણનું કારણ થાય છે. એ જ અનંતાનુબંધી છે, એ જ દર્શન મૂળ છે, એ જ પરિભ્રમણનું ચક્કર જેનાથી ફરે છે એની ધરી છે ખરેખર. એટલે એ બે ભાવને જુદા પાડવાનો જ્યાં સુધી ન બની શકે, વિભાવ અને સ્વભાવને જુદા પાડવાનું જ્યાં સુધી ન થઈ શકે, ત્યાં સુધી ધર્મના ક્ષેત્રમાં આત્માનું કલ્યાણ થવાની કોઈ પરિસ્થિતિ નથી, કોઈ અવકાશ નથી.
જ્ઞાનને ઓળખ્યા વગર
ઓળખી શકાય નહીં. એકલા વિભાવને તપાસતા વિભાવ ન ઓળખી શકે, સ્થૂળ ભાવનો ખ્યાલ આવે પણ સૂક્ષ્મ ભાવમાં છેતરાઈ જાય, મંદકષાયમાં છેતર જાય, જ્ઞાનના બહિર્લક્ષી ઉઘાડમાં પણ છેતરાઈ જાય. તેથી વિભાવનું કોઈ પણ રૂપ મન શાંત અતિશાંત મનની શાંતિ રૂપે હોય તો પણ તે વિભાવ જ છે, અને શાસ્ત્રને અનુકૂળ જ્ઞાન હોય તો પણ શાસ્ત્રને અવલંબતો જ્ઞાનનો પર્યાય એ પણ ખરેખર સ્વભાવ નથી. શાસ્ત્રમાં દેવ ગુરુ બે આવી જાય છે, પરદેવની સત્તા પર સત્તા છે, ગુરુની સત્તા પણ પરસત્તા છે, શાસ્ત્રની સત્તા પણ પરસત્તા છે. એ વિભાવ છે એમ ઓળખાય, અને તે વિભાવની મલિનતા અને આકુળતા અને વિપરીતતા ત્રણેય પરખાઈ આવે છે, ત્રણેય સમજાય છે. અહીં તો હજી પરખની વાત છે. હવે જ્ઞાનમાં સ્વભાવ જાતે ઓળખી તો એમાં શું શું આવ્યું એ નીચેના પેરેગ્રાફથી એનું અનુસંધાન છે. કે પ્રગટ જ્ઞાનમાં સ્વભાવનો વિકાસ હોવાથી ચાલતા જ્ઞાનના ઉપયોગમાં સ્વભાવ ખુલ્લો હોવાથી, સ્વભાવ આંશિકપણે ખુલ્લો હોવાથી, કારણ કે ત્રિકાળી સ્વભાવ તો દ્રવ્યગુણ પર્યાય ત્રણેયમાં વ્યાપ્ત છે, પર્યાયમાં પૂરો પૂરો નથી, પણ એના કટકાર નથી. એના કોઈ દ્રવ્યગુણ પર્યાયમાં સ્વભાવના ત્રણ કટકા પડતા નથી, એ તો એક અખંડ તત્વ છે. તેથી એના એક અંશ ઉપરથી આખા અંશનું અંશીનું જ ગ્રહણ થાય છે. પ્રગટ જ્ઞાનમાં સ્વભાવ અંશનો વિકાસ એટલે ખુલ્લાપણો હોવાથી સ્વભાવની અનંત શક્તિ અથવા સ્વભાવનું અનંત સામર્થ અપેક્ષાએ, અને શાશ્વતપણું એટલે અનાદિ અનંતપણું, પોતાનો અનાદિ અનંતપણું અને પોતાનો અનંત સામર્થ, એ આદિનો નિર્ણય થઈ શકે છે. સ્વભાવ અંશ ઉપરથી અખંડ સ્વભાવના અનંત સામર્થનો અને એના નિત્યપણાનો શાશ્વતપણાનો નિર્ણય થઈ શકે છે. એ સ્વભાવના અંશને વ્યક્ત કરે છે પ્રતિ સમય. પાછો એવું નથી કે ક્યારે ન હોય, જ્યારે આ જીવ જોવા માંગે ત્યારે એ સાધન ઉપસ્થિત છે એને. એટલે તો સંવર અધિકારમાં જ્ઞાન ક્રિયા આધાર છે અને જ્ઞાન આધેય છે એમ લીધું છે, એને આધાર લીધો છે. કેમ કે ત્યાંથી જણાય છે, એના વડે જણાય છે, માટે એને આધાર કીધો છે. અને ક્રિયા શબ્દ વાપર્યો છે, જ્ઞાન ક્રિયા આધાર છે એટલે પરિણામનો વિષય લીધો છે. અને મૂળ ગાથામાં તો ઉપયોગ શબ્દ જ વાપર્યો છે, પણ ઉપયોગ શબ્દ તો ત્રિકાળીમાં પણ વપરાય છે અને પર્યાયમાં પણ વપરાય છે, પણ ક્રિયા શબ્દ છે એ ત્રિકાળીને લાગુ પડતો નથી. જેને રાગના નાનામાં નાના કણમાં દુઃખ મલિનતા અને અચેતનપણાનો એટલે કે જ્ઞાન પ્રકાશનો અભાવ એવો નિર્ણય થાય છે, એવો નિર્ણય થાય છે તે યુક્તિથી નહીં, આગમથી નહીં, ન્યાય તર્કથી નહીં, અમાનથી નહીં, પણ અનુભવના અવલોકનથી, તેને જ્ઞાન લક્ષણથી, સ્વભાવ સ્વરૂપે રહેલા અનંત સુખ સામર્થ્યનો પણ નિશ્ચય થાય છે, બે સાથે નિશ્ચય થાય છે. એટલે નિર્ણય બદલાઈ ગયો. જે રાગમાં અને પર પદાર્થમાં સુખાભાસ હતો, એ સુખાભાસને બદલે એ ખરેખર સુખ માનેલું હતું, ખરેખર સુખનો નિર્ણય હતો, એ નિર્ણય અહીંયા બદલાય છે. કે ત્યાં દુઃખ છે, ત્યાં મલિનતા છે, ત્યાં ચૈતન્યથી વિપરીત એવો અચેતન પણ છે, તત્વ છે. સ્વભાવ સ્વરૂપે રહેલા અનંત સુખનો, અનંત સુખ અને અનંત જ્ઞાનનો સામર્થ્ય રૂપે છે એવો નિશ્ચય થાય છે. પ્રગટ રૂપે છે એમ નહીં, સામર્થ્ય રૂપે છે એવો નિશ્ચય થાય છે. પણ અવલોકનથી, વિચારથી એમ નહીં. અવલોકનમાં ચેતના 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 અથવા જ્ઞાન 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 એવું જ્ઞાનના સાતત્ય દ્વારા પોતાના પોતાનું ચેતના ગુણમય પણ આ સ્વભાવ છે. ચેતના 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 માત્ર પણે જે સતત રહે છે તેના દ્વારા પોતાનું ચેતના ગુણમય પણ પરદ્રવ્ય થઈને રાગથી પોતાને ભિન્ન પાડવાનું એકમાત્ર સાધન છે. આ સિવાય બીજું કોઈ સાધન નથી. શાસ્ત્રના અભ્યાસી વિદ્વાનો કેટલાક સત્તાથી આત્માને જુદો પાડે છે, કોઈ બીજી બીજી રીતે જુદો પાડે, આરોપીપણાથી જુદો પાડે છે, કોઈ ભગાળીથી જુદો પાડે છે, કોઈ આનાથી જુદો પાડે છે, પણ જ્ઞાન સિવાય કોઈ સાધન નથી. આ સિવાય બીજું કોઈ સાધન નથી. એ 49મી ગાથામાં સમયસારમાં લીધું છે. જે ગાથા પાંચ શાસ્ત્ર અને ધોળ પાંચે પરમાગમ અને ધોળ છ જગ્યાએ એક જ ગાથા છે. એમાં જીવ ચેતના ગુણ ત્યાંથી શરૂ કરે છે. પોતાના અનુભવમાં આવતા ચેતના ગુણ વડે સદાય અંતરંગમાં પ્રકાશમાન છે. આમ લીધું છે ચેતના ગુણમાં કે પોતાના અનુભવમાં આવતા ચેતના ગુણ વડે સદાય અંતરંગમાં પ્રકાશમાન છે. તેથી જીવ ચેતના ગુણ વાળો છે, ચેતના સ્વભાવ વાળો છે. કેવો છે ચેતના ગુણ? ચેતના ગુણ કેવો છે કે જે સમસ્ત અન્ય પ્રકારે માનવાનું જે વિકાસ છે તેનો નાશ કરનાર છે. એ ચેતના ગુણ એવો છે કે ચેતના ગુણ જેવો છે એવો જોઈને ખબર આવે, લક્ષ્મણ આવે, સુરત આવે, તો વિપર્યાસ ન રહે. અથવા પૂર્વ તૈયારી નથી કરતો એને કરવું જ નથી એમ એનો અર્થ છે. તથારૂપ પાત્રતામાં જીવ ન આવે તો એને કામ ખરેખર કરવું નથી. ભલે કરવું છે કરવું છે એમ વિચાર કરે, એમ કોઈને કહે કે મારે કરવું છે, ગુરુને જઈને પૂછે મારે તો મારું કરવું છે, પણ ખરેખર એને કરવું છે એ વાત છે. જ્ઞાનમાં રહેલા જ્ઞાન વેદન થી લક્ષરૂપ આત્માની પ્રસિદ્ધિ છે. આ વાત લક્ષણ લક્ષણની ચર્ચામાં અમૃતચંદ્રાચાર્ય દુબે લીધી કે આત્મા કેવી રીતે પ્રસિદ્ધ થાય છે. તો કે સ્વસંવેદન થી પ્રસિદ્ધિ છે. જ્ઞાનની પ્રસિદ્ધિ જ્ઞેયને પ્રકાશવાથી છે એમ ત્યાં ન લીધું. નહીતર બે ગુણ છે, જાણવું, સ્વપરૂપને જાણવું એવો પણ ગુણ છે અને સ્વને વેદવું એવો પણ ગુણ છે. તો સ્વપરને જાણવું ત્યાંથી જ્ઞાનની પ્રસિદ્ધિ નથી લીધી. ત્યાં જ્યાં લક્ષણથી લક્ષ એવા આત્માને ઓળખવો છે ત્યાં વેદન લક્ષણ લીધું છે, ત્યાં જાણન લક્ષણ નથી લીધું.
વેદન વગર તો જાણવું સાચું થાય નહીં. વેદન વગર જાણવું પણ સાચું ન થાય.
વેદન વગરનું જાણવું એવું છે કે અધ્યાસિત જાણવું છે, પરમા એકત્વ થયા વગર ભિન્ન જ્ઞાનના વેદન વિના, પરને જાણતા પરનું એકત્વ થયા વિના રે જ નહીં. એને જાણતા જ એકત્વ સાધી લે છે. ભિન્ન વેદનથી જ ભિન્ન પડી શકે, બીજી રીતે ભિન્ન પડવાનો કોઈ ઉપાય નથી. એટલે જ્ઞાન ધારામાં જ્ઞાન વેદન છે. મોક્ષ માર્ગમાં વિચરતા ધર્માત્માઓને ભલે ઉપયોગ પર પદાર્થની સાથે પ્રવૃત્તિ યુક્ત હોય અને તે ઉપયોગથી એને મોક્ષ માર્ગ ન સધાતો હોય, કેમ કે ત્યાં તો અલ્પ બંધનનું કારણ છે, તો પણ એના લબ્ધની જ્ઞાન ધારામાં જ્ઞાન વેદન રહેલું છે. અને લબ્ધો ઉપયોગ થઈને એક અખંડ પર્યાય હોવાથી એ ઉપયોગને એટલો દોષિત ગણવામાં આવ્યો નથી, અલ્પ દોષ હોવા છતાં. કેમ કે દોષ અલ્પ છે અને ગુણ વધારે છે. ગુણ દોષની તુલના કરવામાં આવે તો એને ગુણ વિશેષ છે અને દોષ અલ્પ છે. એટલે આખી પર્યાયને ગુણવાન પર્યાય તરીકે વિચારાય છે, દોષવાન પર્યાય તરીકે વિચારવામાં આવતી નથી. એ એનો ન્યાય છે. વળી એ અંશનો પોતે સ્વામી થતો નથી, એનો નિષેધ વર્તે છે, એ પણ એનો ગુણ છે. છતાં એનો નિષેધ છે, એનો આદર નથી. ત્યાં સુધી કે ગણધર ભગવાનનો ઉપયોગ તીર્થંકર દેવનું પ્રવચન સાંભળવા માટે લંબાય તો પણ, ત્યાં પણ એ જ સ્થિતિ છે. સુગાનીજીની ચર્ચામાં એવો વિષય થયો. મુખ્યભાઈ વાત શરૂ કરી આવતા હોય કે આજ તો સવારને બપોર તમારી ચર્ચા સાંભળીને એટલો બધો રસ ને મસ્તી ચડી ગઈ કે અત્યારે એમ થયું કે અત્યારે તો ચર્ચા સાંભળવા શું જાવ, ચર્ચા કરવા શું જાવ, મળી એમ વિચાર આવ્યો કે બે નહીં છે ને, ગણધરદેવ પણ ભગવાનનું પ્રવચન સાંભળવા તો ઉપસ્થિત રહીએ છીએ સમવસરણમાં. એટલે વળી આવવાનો વિચાર કર્યો. બે નહીં છે ને એમ કહ્યું એટલે ક્યાંથી ઉપાડ્યું શોભાને, દો નહીં નહીં હે, એક હિ નહીં હે, બે નહીં નથી, એક જ નહીં છે. વળી ગણધરદેવને તો નિષેધ આવે છે, પોતાના એ પ્રકારના રાગનો વિકલ્પનો જ્ઞાનનો બધાનો નિષેધ વર્તે છે. જેટલો પરિણમનનો અંશ, આખો પરિણમન તો નહીં છે, પરિણમનનો જેટલો અંશ, જેટલા અંશે પરિણમન આત્માને છોડીને અન્ય દ્રવ્યને અનુસરે છે એટલા અંશનો છે, ચોખ્ખી ચોખ્ખી વાત એ છે કે એટલા અંશનો છે. પછી એ અંશનો વિષય દેવગુરુ શાસ્ત્ર સાક્ષાત તીર્થંકર હોય તો પણ બહુ સ્પષ્ટ વાત છે. અને એનો પુરાવો એ છે કે અષ્ટપાવણમાં કુંદાચાર્ય દેવે કહ્યું કે પરદવાઓ ગઈ તો દુર્ગતિનું જ કારણ છે, એ મોક્ષ ગતિનું કારણ નથી, એનાથી મોક્ષ માર્ગ જાતો નથી. મોક્ષ માર્ગ આત્માના અવલંબને જ સદાય એવો સમ્યક એકાંત છે. અને સમસ્ત અનેકાંત આ સમ્યક એકાંતની પૂર્તિ અર્થે છે, પોષણ અર્થે છે, પુષ્ટિ અર્થે છે, આમ છે. જ્ઞાનમાં રહેલા જ્ઞાન વેદનથી લક્ષરૂપ આત્માની પ્રસિદ્ધિ છે. આ લક્ષ લક્ષણની સંધિ છે. જે લક્ષ થાય છે, લક્ષણથી જે લક્ષભૂત થાય છે, ત્યાંથી જ્ઞાન પણ પ્રસિદ્ધ છે અને આત્મા પણ પ્રસિદ્ધ થઈ જાય છે. જ્ઞાનમાં આત્મા તો જ્યાં છે ત્યાં જેવો છે તેવો જ છે, પણ જ્ઞાનમાં તેવો તે પ્રસિદ્ધ થાય છે. જેવો આત્મા કેવળ જ્ઞાનમાં જણાય છે તેવો જ આત્મા લક્ષમાં આવતા અનંત મહિમાવંત પદાર્થ સાક્ષાત સિદ્ધ સ્વરૂપે પૂતે છે તેમ લાગતા જ, પાસે છે એટલે લાગે છે તેમ લાગતા જ તેનો કોઈ અપૂર્ણ મહિમાવંત થાય છે. શું કહે છે, જેમ અત્યારે લાગે છે કે હું ફલાણો માણસ છું એવું લાગે છે ને, એ મિથ્યા ભાવ ભાષણ છે. આત્મા એવો નથી. અત્યારે જેવો પોતે મનુષ્ય પણ લાગે છે એવો ખરેખર પોતાનો આત્મા નથી. પોતાનો આત્મા જે સિદ્ધ સમાન છે એવો લાગે પોતાને, એવો લાગવા માંડે પોતાને, ત્યારે એને ભાવ ભાષણ છે. એમ એનું એક લક્ષણ છે ભાવ ભાષણનું, કે એવું લાગવા માંડે છે. હા, સમ્યક દર્શન થયા પહેલા લાગે છે તો સમ્યક દર્શન થાય. જાણવું ને લાગવું એમાં ફેર છે. ઠંડી જાણે છે ઠંડી લાગે છે કે ભાઈ અત્યારે આજ પવન નીકળ્યો છે, ઠંડી જ છે, ગતિ છે, તો એમ કહે છે ઠંડી જણાય છે, એમ કહે છે ઠંડી તો મને લાગે છે એમ કહે છે. હવે જે જણાય છે અને લાગતી નથી એવી ઠંડી ખરેખર જણાય છે તો કે ના મને લાગે. અને અહીંયા અંતે આત્માને સિદ્ધ સમાન કેવી રીતે જાણવો, જાણવો નથી લાગવું જોઈએ એમ કહે છે. એવું લાગવું જોઈએ.
જ્ઞાનમાં
જ લાગે છે, લાગવું એ જ્ઞાનનો જ પર્યાય છે. તેમ લાગતા જ કોઈ અપૂર્વ મહિમા ઉત્પન્ન થાય છે. આ એક ભાવ ભાષણ થયું છે. આત્મા લક્ષમાં આવ્યો છે, આત્માનું જેવું અસ્તિત્વ છે એવું અસ્તિત્વ ગ્રહણ થયું છે, એનું ચિહ્ન છે કે એનો કોઈ અપૂર્વ મહિમા ઉત્પન્ન થાય છે. મહિમા કેમ ઉત્પન્ન થાય એ પ્રશ્ન નથી. નીકળ આપણે ત્યાં આત્માને સાંભળ્યા પછી, વિચાર્યા પછી, સમજ્યા પછી એમ પૂછે કે હવે આત્મા તો આવો જાણ્યો પણ એનો મહિમા કેમ આવે? તો આત્મા મહિમાવંત જણાયો નથી, જાણ્યો છતાં મહિમાવંત જણાયો નથી. અનંત મહિમાવંત છે એમ જાણ્યો એમ કે છે, અને પ્રશ્ન કરે કે મહિમા કેમ આવે? તો પ્રશ્ન પૂછે છે એને પ્રશ્ન થાય એવું છે કે તો પછી મહિમા નથી આવતો એનું શું કારણ છે? તો કેમ મહિમા નથી આવતો? જો મહિમાવંત ન હોય અને મહિમા ન આવે તો બરાબર છે, તો અહીંયા ત્યાં પ્રશ્ન થવાનો અવકાશ નથી. પણ મહિમાવંત છે એમ તો તું કે છે ને, મહિમા કેમ આવે એ પૂછે છે, બે વાતને મેળ ક્યાં ખાય? માટે મહિમાવંત છે તો શબ્દ માત્ર છે, કલ્પના માત્ર છે, ખરેખર જેવો મહિમાવંત છે એવો મહિમાવંત ને જણાયો જ નથી, લક્ષમાં આવ્યો જ નથી, નહીતર એનો મહિમા રોકી શકાય નહીં એવી રીતે ઉત્પન્ન થાય. ઉત્પન્ન થાય એમ નહીં, એનો મહિમા રોકી શકાય નહીં એવી રીતે ઉત્પન્ન થાય. પોતાની ઈચ્છા વિરુદ્ધ કોઈ ચીજ બને ત્યારે એને અણગમો લાવવો પડે છે, વિકલ્પ કરીને કે હવે હું અણગમો લાવું, અને પોતાની ઈચ્છા અનુસાર બધું અનુકૂળ થઈ જાય ત્યારે એને પ્રસન્નતા લાવવી પડે છે કે લાવ હવે હું પ્રસન્નતા ઉત્પન્ન કરું મારા પરિણામમાં. સહેજે પ્રસન્નતા વર્તે છે એમ લાવવો પડે એ તો કૃત્રિમતા છે, આત્માનો મહિમા કરવો પડે એ તો કૃત્રિમતા છે. એ કૃત્રિમતાને આત્માના સહજ મહિમાનું સ્વભાવની સાથે સુસંગતતા નથી, વિસંગતતા છે. તેમ લાગતા તેનો કોઈ અપૂર્વ મહિમા ઉત્પન્ન થાય છે, તે મહિમા આત્મરસ દ્વારા પરિણતિ ઉત્પન્ન કરે છે. આ જે મહિમા ચાલુ રહે છે એ મહિમા બીજા કાર્યો કરતા મહિમા ન છૂટે, પછી લક્ષ ન છૂટે અને મહિમા ન છૂટે, એટલે તે મહિમામાં આત્મરસ કેળવાય છે. આત્મરસ કેળવાયને એક પરિણતિ એની ઉત્પન્ન થઈ જાય છે, તે પરિણતિને ઉત્પન્ન કરે છે. વારંવાર પોતાના જ્ઞાન દર્શન દ્વારમાં સ્વરૂપ શક્તિને દેખતા તેમાં નિહિત અનંત સુખનો ભંડાર પ્રતિભાસતા નિર્વિકલ્પ સ્વરૂપનો રસ ઘૂંટાઈ ઘૂંટાઈને ઘટ થતો જાય છે. આ હવે નિર્ણય થયા પછી અનુભવ થતા પહેલા વચમાં જે કાંઈ પરિસ્થિતિ સર્જાય છે એનું ચિત્ર છે. કે શું થાય છે, વારંવાર પોતાના જ્ઞાન દર્શન દ્વારમાં આ પદ્ધતિ લીધી છે અનુભવ પ્રકાશમાં, ચિત્ત પરિણતિથી સ્વરૂપ રસ ઉત્પન્ન થાય છે. ચિત્ત પરિણતિથી સ્વરૂપ રસ ઉત્પન્ન થાય છે, એ સ્વરૂપ રસ જેટલો ઘટ થાય છે જેટલો તીવ્ર થાય છે, એ રસ પોતે નિર્વિકલ્પ છે, સ્વરૂપ રસ પોતે નિર્વિકલ્પ છે, એટલે ઉપયોગમાં સ્વવિકલ્પતા તૂટવાનું એ કારણ થાય છે. કેમ કે વિકલ્પ ને સ્વવિકલ્પ વિરોધી છે, જેનું બળ હોય તે સામાન્યનો નાશ કરે, સામાન્ય તોડે. વિકલ્પનું બળ નિર્વિકલ્પતાને આવવા ન દે, નિર્વિકલ્પતાનું બળ વિકલ્પને તોડી નાખે, વિકલ્પને ઉત્પન્ન થવા દે. વિકલ્પના કાળે થાય, વિકલ્પ ચાલે છે તો આ બધી પરિસ્થિતિ અંદરમાં ફેરફાર થવા માંડ્યો, આ અંતરથી ફેરફાર થવા માંડ્યો, અંદરથી ફેરફાર થાય છે, કારણ ઉભું થાય છે. અથવા અનંત કાળે નહીં થયેલું સમ્યક દર્શન, આત્મદર્શન, સમ્યક દર્શન કહો, નિજ પરમાત્મા સ્વરૂપનું પ્રત્યક્ષ દર્શન કહો, સાક્ષાત દર્શન કહો, સાક્ષાત્કાર કહો, એનું આ મૂળ કારણ છે, એની તૈયારી છે. કે વારંવાર પોતાના જ્ઞાન દર્શન દ્વારમાં સ્વરૂપ શક્તિને દેખતા, શક્તિ રૂપે પોતાને જોવે છે, ઉપયોગ રૂપે પર્યાય રૂપે જોતો નથી, સ્વરૂપ શક્તિને દેખતા તેમાં નિહિત એટલે તેમાં સંતાયેલો, તેમાં પડેલો, જ્ઞાન દર્શન દ્વારમાં સ્વરૂપ શક્તિને દેખતા શક્તિ રૂપે પોતાને જોવે છે, ઉપયોગ રૂપે પર્યાય રૂપે જોતો નથી, સ્વરૂપ શક્તિને દેખતા તેમાં નિહિત એટલે તેમાં સંતાયેલો, તેમાં પડેલો, અનંત સુખનો ભંડાર, પોતાના અનંત સુખનો ભંડાર પ્રતિભાસે છે, અને નિર્વિકલ્પ સ્વરૂપનો નિર્વિકલ્પ રસ ઘૂંટાઈ ઘૂંટાઈને ઘટ્ટ થતો જાય છે. આ સ્થિતિમાં સ્વભાવની અનન્ય રુચિ અપૂર્વ ભાવે પ્રગટ થાય છે. જ્યાં નિર્ણય થયો ત્યાં સ્વરૂપની સ્વભાવની અનન્ય રુચિ કોઈ અપૂર્વ પહેલા ક્યારેય પ્રગટ નથી થઈ એવી પ્રગટ થાય છે. કે પોતે પોતાના સ્વરૂપથી પોતાના સ્વરૂપના અનુભવ વિનાનો દૂર રહી જાય એ વાત રુચિને પોસાતી નથી. આ સ્થિતિમાં સ્વભાવની અનન્ય રુચિ અપૂર્વ ભાવે પ્રગટ થાય છે. અને રુચિ અનુયાયી વીર્ય એ તો વૈજ્ઞાનિક પરિસ્થિતિ છે અથવા પુરુષાર્થ, તે વડે અનંત પ્રત્યક્ષ તેજનું પૂર, આત્મા જ્ઞાનના તેજનો પૂર છે, તેજને નૂર કહે છે. એટલે નૂર અને પૂર એલિટરેશન થાય છે. એટલે ગુરુદેવ શબ્દો વાપરતા હતા કે આત્મા તો ચૈતન્યના નૂરનું પૂર છે. પૂર એટલા માટે કહેવાય છે કે પૂરને ખાળી નથી શકાતો. ઉનાળો બળબળતો પસાર થયો હોય જેઠ મહિના છે, અથવા તો જેઠ મહિનો આ ભીમ અગિયારસે વરસાદ આવે છે ને વાવણા થાય છે, ધોમ ધકતો હજી તડકો હોય પણ ક્યાંક પાણી હરખાઈનું ઉપરવાસ પડી ગયું હોય, નદીમાં કાંકરા ઉડતા હોય, પાણીનું ટીપું ન હોય પણ ઘોડા પૂર આવે ત્યારે માથોડું બે માથોડા પાણીનો દળનો લોડ પ્રવાહ છે એ એટલો સ્પીડમાં આવે કે એને કોઈ રોકી ન શકે. જે હોય એમાં તણાઈ જાય, માણસો હોય તો માણસો તણાઈ જાય, ઢોર હોય તો ઢોર તણાઈ જાય, જે હોય એ તણાઈ જાય, એને કોઈ રોકી પૂરને કોઈ ખાળી શકે. એટલે પૂર કહે છે આત્માને. રુચિ અનુયાયી પુરુષાર્થ વડે અનંત પ્રત્યક્ષ તેજનું પૂર જ્ઞાનમાં રહેલી પરોક્ષતાને વિલીન કરીને સહજ પ્રત્યક્ષપણે વર્તવા લાગે છે. આ અનુભવ થયો, આ સહજ પ્રત્યક્ષ થયો ત્યાં પરોક્ષતા જ્યાં વિલીન થઈ ગઈ ત્યારે એને નિર્વિકલ્પ અતિન્દ્રિય પ્રત્યક્ષ જ્ઞાનનો અનુભવ આનંદ સહિત આનંદની મોહર સહિત હોય છે. એને અહીંયા સ્વાનુભવ, સમ્યક દર્શન, શુદ્ધોપયોગ એ બધા અધ્યાત્મ ભાષાએ શબ્દો કહેવામાં આવે છે. આગમ ભાષાએ એને ઉપશમ સમ્યક દર્શન, કર્મનો ઉપશમ થયો એટલે એને આગમ ભાષામાં લઈ જાય છે કર્મની થિયરી પ્રમાણે, એ રીતે કહેવામાં આવે છે. જોકે સામાન્યપણે તત્વ અભ્યાસ કરનારને એવો અભિપ્રાય હોય છે કે આત્મા તો પરોક્ષ છે અને અપ્રગટ છે તેથી જણાતો નથી. તત્વના અભ્યાસમાં શું કરે છે, પર્યાય તો પ્રગટ છે પણ ત્રિકાળી આત્મા અપ્રગટ છે. પર્યાય પ્રગટ છે પણ આ ત્રિકાળી આત્મા તો અપ્રગટ છે એટલે એવો અભિપ્રાય થઈ જાય છે. તેના પ્રત્યે સમાધાન આમ છે કે આત્મા તો સ્વરૂપે કરીને પ્રત્યક્ષ જ છે. આત્મામાં પ્રત્યક્ષ પરોક્ષ એ પ્રકાર ત્રિકાળીમાં લાવવાની જરૂર નથી, એ તો પર્યાયની અંદર પ્રત્યક્ષ પરોક્ષ પણ ઉપજે છે. પણ જેવી પ્રત્યક્ષ પર્યાય છે સદૃશ ભાવે ત્રિકાળી સ્વભાવ હોવાથી ત્રિકાળીને પણ પ્રત્યક્ષ રૂપે કહેવામાં આવે છે. આત્મા તો સ્વરૂપે કરીને પ્રત્યક્ષ જ છે પરંતુ પર્યાય અંતર્મુખ થાય તો આત્મા પ્રત્યક્ષ છે તેમ જણાય છે. ક્યાં કોને જણાય છે? પર સન્મુખ થઈને જ્ઞાનનો પર્યાય ઊભો છે એમાં આત્મા પ્રત્યક્ષ છે એમ નથી જણાતો, પણ એ સ્વસન્મુખ અંતર્મુખ થાય છે ત્યારે એને પોતાના સ્વરૂપનું દર્શન થાય છે કે આત્મા તો પ્રત્યક્ષ છે. પ્રત્યક્ષ કરવો પડતો નથી પણ અનાદિથી પ્રત્યક્ષ છે. ઉપયોગે એને સન્મુખ થઈને જોયું નહોતું એની સામે. બહિર્મુખ જ્ઞાન ની પર્યાય વાળાને આત્મા પ્રત્યક્ષ લાગતો નથી અથવા ભાસતો નથી, પરંતુ આત્મા પ્રત્યક્ષ જ છે. તેને સન્મુખ ઢળીને દેખે તો પોતે પ્રત્યક્ષ છે તેમ ભાસે છે. પરંતુ સન્મુખ કેમ ઢળવું અથવા સન્મુખ કેમ થવું તેવી સમસ્યા અવશ્ય છે. હવે એને એ સમસ્યાનું સમાધાન કરવું છે નીચે, એટલે એ વાત ઉપર ચાલતા ચાલતા આવીએ છીએ કે તેને સન્મુખ કેમ થવું તે એવી એક સમસ્યા અવશ્ય છે. અને તેનું સમાધાન એમ છે કે હવે એ સન્મુખ કેમ થવું એનું આ સમાધાન છે કે ઉપયોગમાં એટલે કે ચાલતી જ્ઞાનની પર્યાયમાં જાણરૂપ વસ્તુને જાણે. શું કહેવું છે? ઉપયોગમાં માત્ર પર્યાયને ન જાણે પણ વસ્તુને જાણે. કોઈ એમ પૂછે છે કે ઉપયોગ પોતે પર્યાય સ્વરૂપે હોવાથી પર્યાય રૂપે તો જણાય છે પણ વસ્તુઓને કેમ જાણવી? આ એક બીજી સમસ્યા છે. કેમકે ઉપયોગમાં જાણરૂપ વસ્તુને જાણે એમ વાત છે, ઉપયોગમાં પર્યાયને જાણે એમ નથી કહેતા. તો વસ્તુને કેમ જાણવી? આમાં જાણવા જાણવાના દ્રષ્ટિકોણમાં ફેર છે. પર્યાય પણ વસ્તુનું અંગ હોવાથી વસ્તુભૂત છે. શું પર્યાયને દ્રવ્ય દ્રષ્ટિએ જોઈ શકાય કે ન જોઈ શકાય? કે જોઈ શકાય દ્રવ્યને પર્યાય દ્રષ્ટિએ જોઈ શકાય? પર્યાયને દ્રવ્ય દ્રષ્ટિએ જોઈ શકાય તો 36મી કક્ષામાં આપણે ચાલી ગયું પાઠ. દ્રવ્યગુણ પર્યાયમાં પરસ્પર વિવિક્ષાના 9 ભેદ આવે. કોડરમાં જે લીધું નિશ્ચયા પાસેની સામે પર્યાયને નથી સ્વીકારતો તો કે અનાદિ અનંત પર્યાયનું પિંડ તે દ્રવ્ય છે. વિવિક્ષા કરી દ્રવ્યની પણ પર્યાય પ્રધાન દ્રવ્યની વિવિક્ષા છે. તો આયા દ્રવ્ય પ્રધાન પર્યાયની વિવિક્ષા કરવી છે કે એ પણ વસ્તુભૂત છે, વસ્તુનું અંગ છે, વસ્તુ પણ જોવું છે. પર્યાયને વસ્તુ પણ જોવી છે, પર્યાયને પર્યાય પણ જોવી નથી. તો વસ્તુ છે ત્યાં. ઉપયોગમાં એટલે ચાલતી જ્ઞાનની પર્યાયમાં જાણરૂપ વસ્તુને જાણે અને જાણરૂપ વસ્તુને જાણે એટલે થર્ડ પર્સનને જાણે એમ નહીં પણ સ્વને જાણે, સ્વવસ્તુને જાણે. સુગાનીજીએ વધારે સરસ આ વિષયમાં ભાવ ખોલ્યો છે. એવો કોઈ આવો પ્રશ્ન પૂછ્યો છે કે આપ ત્રિકાળી ત્રિકાળીની વાત કરો છો પણ અમને તો પર્યાય સિવાય કઈ જણાતું નથી. વસ્તુને જાણવી કેવી રીતે? ત્રિકાળીને જાણવું કેવી રીતે? આ પ્રશ્ન ચાલ્યો છે. ત્યારે એમણે એ શૈલી લીધી છે કે પર્યાય બિના આધાર ખડી હે ક્યાં? પર્યાય ભી કિસી વસ્તુ કે આધાર પર ખડી હૈ એમ કરીને વાત લીધી છે. પર્યાય કોઈ અંતર લટકતી ચીજ નથી, વસ્તુની પર્યાય છે. તો તું પર્યાયની મુખ્યતા કરે છે એટલે વસ્તુ ખોવાઈ જાય છે જ્ઞાનમાંથી. વસ્તુની પર્યાય છે એમ વસ્તુની મુખ્ય કથા કરે એટલે પર્યાય ગૌણ પણ જ્ઞાનમાં રહી જશે. પર્યાય ગૌણ થઈને જ્ઞાનમાં રહી જશે. બસ આવું જાણવું તે યથાર્થ જાણવું છે, તે સમ્યક જાણવું છે. પણ વસ્તુને ખોઈને માત્ર પર્યાયત્વને અંગીકાર કરવાથી પર્યાય રૂપે કલ્પના માત્ર વસ્તુનું અવતારણ થશે. એને મિથ્યા જ્ઞાનને મિથ્યા દર્શન કહેવામાં આવે છે. એ શૈલી લીધી છે. જ્ઞાનના આધારે નિર્વિકલ્પ જ્ઞાન વેદનના આધારે. જ્ઞાનના આધારે એટલે શું? કે જ્ઞાનનું જે લક્ષણ છે એમાં નિર્વિકલતા પણ છે, કેમ કે વેદન સંકલ્પ હોતો નથી. વેદન સુખ સવિકલ્પ હોતો નથી. કોઈને પૂછો કે ભાઈ તમને માથું દુખે છે ને એમાં વેદના થાય છે, કેવી વેદના છે, કઈ દેખાતો, શું દેખાડે, નિર્વિકલ્પ છે કે સવિકલ્પ છે? વેદન નિર્વિકલ્પ હોય છે. તો જ્ઞાનમાં, જ્ઞાન સામાન્યમાં રહેલું જે જ્ઞાન વેદન એ પોતે નિર્વિકલ્પ છે. સ્વિકલ્પ દશામાં નિર્વિકલ્પતાનો, નિર્વિકલ્પ વસ્તુનો નિર્ણય થાય છે, એનું કારણ આ છે. નહીતર આ મુશ્કેલી છે અહીંયા, કે પોતે સ્વિકલ્પ દશામાં ઉભો રહીને નિર્વિકલ્પ કેવી રીતે લક્ષમાં આવે, કેવી રીતે નિર્ણયમાં આવે, કેવી રીતે જ્ઞાનમાં આવે, બહુ મોટી સમસ્યા થઈ પડે છે. તો કે છે, તારી અવસ્થામાં પણ જ્ઞાનમાં, જ્ઞાન લક્ષણમાં, જ્ઞાન વેદનમાં નિર્વિકલ્પ છે, વસ્તુ એવી નિર્વિકલ્પ છે સામે. એટલે જેવું નિર્વિકલ્પ છે એવું સાકાર પણ થાય છે. સાકાર એટલે સ્વરૂપે, જેવું નિર્વિકલ્પ સ્વરૂપ છે એવા જ સ્વરૂપે નિર્વિકલ્પ પાસે છે, એમ છે. તને જ્યાં સુધી તારા જ્ઞાન લક્ષણ નો આધાર નથી મળતો ત્યાં સુધી આ બધો, આ બધી સમસ્યા છે, ત્યાં સુધી મુશ્કેલી લાગશે, નહીતર કઈ મુશ્કેલી નથી. એટલે વાત લીધી છે સ્પષ્ટીકરણ નહીં સામે, એ બધો અહીંયા વિચાર કર્યો છે. જ્ઞાનના આધારે એટલે નિર્વિકલ્પ જ્ઞાન વેદનના આધારે એમ લેવું છે, હાઇફન કરીને જવાબ છે. અર્થાત કરીને થયેલો નિર્ણય સ્વરૂપ લક્ષ ઉત્પન્ન કરે છે, એવો જે નિર્ણય છે એ સ્વરૂપમાં લક્ષ ઉત્પન્ન કરે છે. અને લક્ષ છે એ બદલું નથી, લક્ષ છે એ બધું નથી, લક્ષ છે એ બદલાતું નથી. આ નિર્ણય રાગ કે નિમિત્તના આધારે થયેલો નથી. શાસ્ત્ર કહે માટે આવો આત્મા એમ નહીં, ગુરુએ કહ્યો માટે આત્મા એવો નહીં, તીર્થંકર દેવ કહે માટે આત્મા એવો એમ નહીં, હું એમ કહું છું કે મારો આત્મા છે, એટલો ફેર પડે છે ત્યાં. એને સ્વયં પોતાથી પોતાને થયેલો નિર્ણય કહેવામાં આવે છે. એ જ્ઞાન ઊંચું લીધેલું કોઈનું જ્ઞાન નથી, ગુરુ શાસ્ત્ર પાસેથી પોતાથી પોતાને થયેલું જ્ઞાન છે. સ્વરૂપ લક્ષ્ય થયેલો નિર્ણય છે. આ નિર્ણય રાગ કે નિમિત્તના આધારે થયેલો નથી, જ્ઞાન ક્રિયા એનો આધાર છે, જે સમર અધિકાર લીધું. પરંતુ અંશતઃ રાગ થી મુક્ત થઈને અથવા રાગથી ખસીને આ સમગ્ર ગુરુદેવે 144 ના પ્રવચનમાં અંશતઃ રાગ થી ખસીને મુક્ત થઈને રાગનો અભાવ, ત્યાં અભાવ શબ્દ લીધો છે, રાગનો અભાવ કરીને. ત્યાં કેવળ જ્ઞાન સ્વરૂપે આત્મા જ ઓળખાઈ ગયો, આત્મા પોતે જ કેવળ જ્ઞાન સ્વરૂપે છે, માત્ર જ્ઞાન સ્વરૂપે છે એમ ત્યાં ઓળખાય. પરંતુ અંશતઃ રાગ થી મુક્ત થઈને, એટલે કે રાગની પ્રધાનતા અનાદિની હતી તે છોડી દઈને, રાગનો આધાર છોડી દઈને, જ્ઞાનથી જ્ઞાન સ્વભાવનો, જ્ઞાન સ્વભાવનો એટલે કોકનો નહીં પણ સ્વનો, જ્ઞાનની અધિકાયમાં, એટલે રાગ અનાદિ મુખ્યતા હતી રાગની, તે પલટાવીને જ્ઞાનની અધિકાયમાં થયેલ ભાવભાષણ છે. આટલું ભાવભાષણના વિષયમાં સ્પષ્ટીકરણ છે, કે આ પ્રકારે થયેલું આ ભાવભાષણ છે. અહીંથી એક વિચારણીય વિષય એ ઉત્પન્ન થાય છે કે જીવના પરિણામમાં જ્યાં સુધી જ્ઞાનની અને પોતાના સ્વભાવની અધિકાય નથી આવતી, ત્યાં સુધી આ જીવ રાગની અને નિમિત્તની કોઈ પર પદાર્થની અધિકાયમાં પડેલો છે. આના લીધે જ્યાં સુધી આ જીવ રાગની અને સંયોગની અધિકાયમાં પડ્યો છે, ઉદયની સંયોગ એટલે એનો ઉદય પોતાનો, બીજાને યારે કોઈને લેવા દેવા નથી. તો કહે છે ને ભાઈ, પાડોશમાં મરી જાય તેનો હુતક નથી આવતો. પાડોશમાં મરે એનો હુતક આવે ના આવે ને? કેમ કે પારકા છે, દરેકને પોતાના ઉદય સાથે જ સંબંધ છે, ઉદય જેટલો જ સંબંધ છે. પછી ગુદડી હોય ને ગુદડી અને મહેલ હોય ને મહેલ. તો એની અધિકારમાં જ્યાં સુધી જીવ પડ્યો છે ત્યાં સુધી જીવને આત્માની અધિકાર આવે નહીં. જ્યાં સુધી પોતાની અધિકાર ન આવે ત્યાં સુધી પરિણામની દિશા બદલાય નહીં. પ્રસન્નમુખતા મટીને અંતર્મુખતા જે થવું જોઈએ એ અંતર્મુખ પણ થતો નથી. પ્રશ્ન ધ્રુવ છે, ધીરુભાઈ નો પ્રશ્ન ધ્રુવ છે. પણ હવે તો બધા કામ પતી ગયા છે ધ્રુવભાઈ, હવે કયું કામ બાકી છે? કયું કામ? તો કામ ના કાળે સ્વયં પતે છે. પતાવવા કોઈને આજ્ઞા જ પતાવવું હોય તો પતી જાય છે. કઈ કેટલી પોતાના હાથની બાજી કેટલી, અને પોતાના હાથની બાજી હોય તો કોઈ કોઈને રસ્તા ઉપર હાલવા દે, હાલવા ના દે. એટલે એ બધા કામ તો કામ કાળે સ્વયં જ થાય છે. આ જીવ પોતાનું કામ કરતો નથી એની ચિંતા થવી રહે છે. કામની ચિંતા થાય છે એના કરતા એને પોતાનું કામ થતું નથી એની ચિંતા ઘટે છે, એવી ચિંતા થવી જોઈએ. અધિકાય કરે છે ત્યારે બીજું ગૌણ રાખે છે કે નહીં? એક તારે ઘણા કામ હોય તો પછી એક કામ લે, ત્યારે બધા કામ હાથમાં લઈએ તો એકની અધિકાય આવે છે કે નથી? એમ બીજા કામ હોય તો ગૌણ રાખીને આને અધિકાય કરવા જેટલી વાત છે. એ તો આવડે છે, એમાં શું મારે? શું કે જ્ઞાની અધિકાયમાં થયેલા ભાષણ છે કે જેમાં ભવી અભવીની શંકા રહેતી નથી. આ એક બીજું લક્ષણ છે કે પોતે ભવી છે કે અભવી, ખરેખર ભવ્યત્વ અને અભવ્યત્વ એ સીધે સીધો પ્રત્યક્ષપણે તો કેવળ જ્ઞાનનો વિષય છે. પણ અહીંયા કેવળ જ્ઞાન થયા પહેલા, અરે સમ્યક દર્શન થયા પહેલા એને ભવી અભવીની શંકા રહે, ખલાસ થઈ જાય. હું ભવી છું એમ તો નહીં, પણ હું નિકટ ભવી છું એમ આવ્યા વિના ગુરુદેવ તો ઘણી વાર પુરાણા પ્રવચન વાંચો શરૂઆતના, તો એ વાત બહુ લેતા કે આ વાત તો એવી છે કે જેમાંથી કેવળ જ્ઞાનના ફણકારા એવા વિના નહીં. જે યથાર્થ રૂચિથી સાંભળે એને કેવળ જ્ઞાનના ભણકાર આવી જાય છે. એટલે કે હું હવે મારું ભવ્ય તો પાકી જશે એવું એને લાગી જાય છે. લાગે છે અંદરથી આત્મામાં, આત્મામાંથી એ વાત આવે છે. જે ભવિ અભવિની શંકા સંબંધીનો નિશંકતા આવી ગઈ, વિકલ્પ કરવો પડતો નથી, સહેજે અંદરથી આવે છે નિશંકપણે, ત્યારે એ અંદરથી આત્માનો પુકાર છે, આત્માનો અવાજ છે. આ ખરેખર આ આત્માનો અવાજ છે કે પોતાને ભવિ અભવિની શંકા રહે. એ બધા આનુષંગિક લક્ષણો લીધા છે. સમય થઈ ગયો છે.